व्यापकेश मुनि कहे छे ज्येष्ठ राजन महामहिमाशाली एवी उन्मत गंगा नदी साक्षात परब्रह्म परमात्मा सर्वावतारी भगवान श्री स्वामी नारायण अने संतो वर्णियो पार्षदों अनेक सत्संगीओना नित्य स्नान थी गंगा जी करता पण विशेष महिमा वाली बनी छे। कारण गंगा जी तो भगवान वामन जी ना चरण में थी निकला छे। कहता ब्रह्मा जीए भगवान वामन जी ना चरणारविंद सत्यलोक में पखाड़ा एमांथी गंगा जी थया। जारे आमा तो एवा अनेक अवतारों ना अवतारी भगवान स्वामीनारायण अनेक वक्त नाया छे। एवी आ नदी में भगवान श्री हरि हे राजन वस्त्रों बदलावी अने स्नान करवा माटे उतर्या छे। संतोए भगवान श्री हरि ने आ स्नान लीला ना अद्भुत पदों रच्या छे। ए संतो गावा लाग्या छे। संतो वर्णियो पार्षदों पण भगवान ने नदी में स्नान करता जोई अने नावा माटे उतर्या। भगवान तो नाक अने कान आंगळीओ वडे दबावी अने आधार विना प्रवाहमां ए राजन बेसी गया। त्यारे उन्मत गंगानो धोध भगवान श्री हरिनी जटा उपर पड़तो तो जाने के शिवजी गंगा ने झीलता होय ने एवी शोभा ने धारण करता हता। स्नान करता प्रभुए जाते ज भगवान पोते ज ब्रह्म मुनिना पदों गवड़ावा लाग्या छे अने वर्णियो बधाय महाराज गवड़ावे अने पदों झीले छे। सखी आज गई ते हूँ तो पाणी रे सखी आज गई ते हूँ तो पाणी रे हे उभो छोगा वाळो रंग छेल मने वालो लागे छे कुंवर नंदनो रे हे उभो छोगा वाळो रंग छेल मने वालो लागे छे कुंवर नंदनो रे सखी जमुना ने आरे झीलता रे सखी जमुना ने रे झीलता रे ए जोई भरवी भूली जड़ हेल मने वालो लागे छे कुंवर नंदनो रे जोई भरवी भूली जड़ हेल मने वालो लागे छे कुंवर नंदनो रे। आवी रीते ब्रह्म मुनिना गायेला पदों भगवान श्री हरि जाते गवड़ावे छे अने संतो वर्णियो बधाए ताली पाड़ी अने हे राजन झीली अने आ पदों गाय छे। ભગવાન શ્રી હરિએ જોયું કે હજી અમુક સંતો સ્નાન કરવા માટે આવ્યા નથી એટલે વાસુદેવાનંદ વર્ણીને ભગવાન કહે છે કે સ્નાન નાવા પડો। વર્ણીને તરતા તો આવડતું નહોતું પણ મહારાજની આજ્ઞા થઈ એટલે તરત જ સ્નાન કરવા માટે હે રાજન આ ઉન્મત ગંગાની અંદર પડ્યા છે। પણ બીતા બીતા પડતા જોઈ અને બધા ખૂબ હસવા લાગ્યા છે। આનંદાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી ગોપાળાનંદ નારાયણાનંદ આદિ બ્રહ્મચારીઓ જોઈને ભગવાન કહે છે કે હે મુકુંદાનંદ આ તમારા શિષ્યોની પાછળ તમે જાઓ આ બધાએ સ્નાન કરવા પડ્યા એની જરાક ખ્યાલ રાખવો પડશે એની તમે નજર રાખજો ક્યાંય ડૂબી ન જાય. બ્રહ્માનંદ મુનિ અને નિત્યાનંદ મુનિ બહાર ઊભા હતા. ભગવાન કહે છે તમે પણ નાવ અને શરીર તણાતું પાણીની અંદર મૂકો. ત્યારે બંને મુનિઓ કહે છે મહારાજ અમારા શરીરનું વજન એટલું બધું છે કે અમને શરીર તણાતું મૂકતા આવડતું નથી, અમને તરતા આવડતું નથી, શરીર ભારે છે એટલે તરી શકતા નથી. પણ આ ભજનાનંદ ને મહાનુભાવાનંદ એ બે દુબળા છે માટે એને નાવાની આજ્ઞા કરો. ભગવાન કે ચાલો સંતો સ્નાન કરવા તરત બે જણા પડ્યા અને સરસ મજાની તરવાની જુદી જુદી કળાઓથી તરવા લાગ્યા. એમની તરવાની રીત જોઈ અને મહારાજ પ્રસન્ન થયા છે. હે રાજન, ઉન્મત ઉત્તમ ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, માત્રા દાદલ વગેરે પણ ભગવાનની આજ્ઞાથી પ્રવાહમાં માંડ્યા છે તરવા. એ વખતે સંતોએ ભગુજી અને શ્રીહરિ ઉપર પાણી છીટકાવ કરવાની ઉડાડવાની રમત ચાલુ કરી. જોરથી બધાએ સંતો પાર્ષદો અને ભગવાન ઉપર પાણી ઉડાડવા માંડ્યા એટલે ભગવાન પણ ખૂબ ક્રોધથી આ સંતો ઉપર પાણી પાર્ષદો સાથે ઉડાડવા માંડ્યા. એટલું બધું પાણી ઉડાડ્યું કે સંતો બધાએ આકડા થઈ ગયા, આકુળ વ્યાકુળ થઈ ગયા અને મુનિ વર્ણિઓ ત્યાંથી ભાગવા લાગ્યા. મહારાજ કહે છે હે તપસ્વીઓ, કેમ પરાભવ પામ્યા, કેમ ભાગ્યા, આવો પાછા અને અમારી સાથે રમત રમો. ત્યારે બધા સંતો હતા એ વળી પાછા આવ્યા છે અને પાર્ષદો ઉપર એવી પાણીની રેલમ છેલ બોલાવી કે પાર્ષદોનો ગર્વ હતો એ બધો ઉતરી ગયો. એમ ક્યાંય સુધી એકબીજા ઉપર પાણી છીટકાવ કરવાની રમત રમ્યા છે. ભગવાન કે હવે રમત બદલાવો. પછી જુદી જુદી જાતની તરવાની કળાઓથી બધા સંતો વર્ણિઓ અને સ્વયં મહારાજ તરવા માંડ્યા. કોઈ હાથ હલાવીને તરે છે, કોઈ કેવળ પગ હલાવીને તરે, કેવળ કોઈ તો પીઠ એમને એમ પાણીમાં રાખી અને ચત્તા હાથ પગ હલાયા વગર પાણીમાં તરી રહ્યા છે. તો વળી કેટલાક તો હૃદયથી તરે છે, કેટલાક ઉદરથી તરે છે અને કેટલાક ચત્તી ખાટલી, કેટલાક ધબે છે આમ હાથને પગ ધબધબ કરીને. એવી જાત જાતની તરવાની કળાઓ કરીને ભગવાનને અતિશય આનંદ પમાડવા લાગ્યા છે. હે રાજન, સ્વયં ભગવાન તો ડૂબકી દઈને ઘણી વાર સુધી પાણી મારે અને વળી બહાર નીકળે, ક્યારેક દૂર નીકળે, ક્યારેક નજીક નીકળે. આવી ભગવાનની આ સ્નાન લીલાને જોવા માટે હે રાજન, આકાશમાં ઇન્દ્રાદિક દેવતાઓ પોતપોતાના વિમાન લઈને પધાર્યા છે. ભગવાનની અદ્ભુત આ સ્નાન લીલા જોઈને દેવતાઓ આકાશમાંથી નંદનવનના પુષ્પો અને ચંદનની વૃષ્ટિ કરવા લાગ્યા છે. દેવોના દુદુંભી આદિક વાજિંત્રો વાગવા લાગ્યા છે. જય હો, જય હો સ્વામિનારાયણ ભગવાનની જય હો એમ આકાશમાં જય જયકાર થવા લાગ્યો છે. દેવતાઓ વિમાનમાંથી બહાર ડોકિયા કરી અને ભગવાનને નમસ્કાર કરે છે. આવું અદ્ભુત આશ્ચર્ય જોઈ અને પૃથ્વી લોકો પર ભગવાનની સાથે સ્નાન કરી રહેલા અને દર્શન કરી રહેલા એવા સર્વે નગરજનો છે એ રાજન અતિ આશ્ચર્યને ભાવ્યા છે. મેઘરાજાને મનમાં એમ થયું કે ભગવાનના આવા દર્શન વિના હું રહી જઈશ. હે રાજન, નાની નાની બૂંદથી મેઘરાજા પણ ઝરમર ઝરમર વરસાદ વરસાવી અને ભગવાનનું અભિવાદન કરવા લાગ્યા છે. આવા સમયે શિવજી તો આ ઇન્દ્રાદિક દેવતા આવ્યા એ પહેલાં જ દર્શન કરવા માટે આત્મધ્યાન છોડી અને કૈલાસમાંથી અહીં આવી ગયેલા. અને ભગવાનની આ જળ ક્રિયા જોઈ અને કહેવા લાગ્યા છે, શિવ વચન ધન્ય ઇમે ચ મુનયો અનુચરો અધ્યયો એ શ્યાનેન સાકમ અધ્ય માત્ર હરં પિબંતઃ પાદોદકં ભગવતોત્ર મુહુરમંતે સાક્ષાદિદં ચ હરિણા પૃથુ ભાગ્યવંતઃ વ્યાપકેશ મુનિ કહે છે, જ્યેષ્ઠજીત રાજન ભગવાન શિવજી કહે છે, અહો આ તો મહાભાગ્યશાળી એવા સર્વે મુનિઓ અને પાર્ષદો છે, કારણ કે સર્વ પાપના હરનારા એવા ભગવાન શ્રી હરિના પાદોદકને પિતા સતા નિત્ય આ બધાય વર્ણિયો પાર્ષદો સંતો અને સત્સંગીઓ ભગવાન સ્વામિનારાયણની સાથે આ ઉન્મત ગંગાને વિશે સ્નાન કરે છે. દર્શને આવેલો એવો હું નિત્ય જળ ક્રીડા નિત્ય સ્નાન અને જળપાન વડે મહાન બનેલી એવી ઉન્મત ગંગાને ગંગા કરતાં પણ શ્રેષ્ઠ માનું છું, કારણ આમાં તો સ્વયં ભગવાન અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ સર્વ કારણના કારણ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ નિત્ય લીલા કરે છે. દુર્ગપુરી પણ અતિશય ધન્ય છે કે જ્યાં ભગવાન શ્રી હરિના ચરણોથી અંકિત થયા વગર એક રજકણ પણ દુર્ગપુરીનું નથી. જ્યાં પગલે પગલે ભગવાન શ્રી હરિનું સ્મરણ થાય છે એવી અદ્ભુત લીલાઓ ભગવાને આખા દુર્ગપુરને વિશે કરી છે, માટે એ પણ આ બ્રહ્માંડમાં અતિશય ધન્યપુરી છે. બહાર નીકળી અને ભગવાન શ્રી હરિ વસ્ત્રો બદલાવી ઘોડે ચડી અને હે રાજન દરબારમાં પધાર્યા છે. શિવજી ભગવાનની સ્તુતિ કરી અને પાછા કૈલાસને વિશે ગયા છે. હે રાજન, ભગવાનનું આવું અદ્ભુત આ સ્નાન ક્રીડાનું ચરિત્ર જે સદા સાંભળે છે અને અંતકાળે ભગવાન શ્રી હરિની મૂર્તિ સાક્ષાત્કાર હૃદયમાં સ્ફૂર્ણાયમાન થાય છે, એને અવશ્ય ભગવાનના અંતકાળે દર્શન થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી વ્યાપકેશ વાચન રમ્યેત નિવસં રાજં પદ્માક્ષ હસ્વાલયે હરિઃ નારાયણ મુનિ પોષ્ટા સર્વદા ભક્તિ ધર્મયો. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, દુર્ગપુરીમાં નિવાસ કરીને રહેલા એવા ભગવાન સહજાનંદ સ્વામી નિત્ય પ્રત્યે સભામાં ધર્મ ભક્તિના સદા પોષક એવા શ્રી નારાયણ મુનિ વર્ણાશ્રમના ધર્મો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના લક્ષણોની વાતો કરે છે. ક્યારેક દાન ધર્મનો મહિમા સમજાવે છે, તો ક્યારેક રાજ્ય ધર્મો કહે છે, ક્યારેક સ્ત્રીના ધર્મો, તો ક્યારેક મોક્ષ ધર્મની કથા કરે છે. હે રાજન, ક્યારેક સાંખ્ય શાસ્ત્રની, ક્યારેક યોગશાસ્ત્રની, ક્યારેક પંચરાત્ર અને ક્યારેક વેદાંતની કથા કરે છે. ક્યારેક પુરાણો સંભળાવે છે, તો ક્યારેક વળી પ્રાયશ્ચિત ધર્મો પણ ભગવાન કહે છે, આપત ધર્મની વાતો પણ કરે છે. અને આમ નિત્ય કરતા છતાં પણ ભગવાન શ્રી હરિ વર્ણાશ્રમના નિયમોનું હે રાજન દૃઢપણે પાલન કરે છે. જો કે ભગવાનના નિયમો કોઈ લાગુ ન પડે છતાં લોક સંગ્રહ માટે યદ યદ આચરતે શ્રેષ્ઠ તદ તદ એવ ઇતરો જનઃ એમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહ્યું. એ ન્યાય કે મોટા પુરુષો જેવું આચરણ કરે તેવું જ એને અનુસરનારા બધા કરે છે. એટલે આપણા બોધને અર્થે ભગવાન શ્રી હરિ વર્ણાશ્રમના ધર્મોનું દૃઢપણે પાલન કરે છે. હે રાજન, સમયે સમયે આવતા વ્રતો અને ઉપવાસો પણ ભગવાન કરતા, નિયમોનું પાલન કરતા, ક્યારેક તો વડતાલ, ક્યારેક વળી જૂનાગઢ, ક્યારેક ભગવાન શ્રીનગર કહેતા અમદાવાદને વિશે જઈને સમયા ઉત્સવો કરે છે, તો કોઈક સમયે ઝાલાવાડ, કચ્છ, આભીર દેશ, સૌરાષ્ટ્ર, હાલાર, વાણાક દેશ, પંચાળ, દંડાવ્ય દેશ અને કાનમ આદિ દેશોમાં જઈને ઉત્સવ સમયા કરીને અથવા તો ભક્તોને દર્શન આપી અને વળી પાછા ગઢપુરમાં આવી અને નિવાસ કરતા. હે રાજન, શ્રી નારાયણ મુનિ કહે છે કે હે ઉત્તમ રાજન, તમારી અને તમારા પરિવારજનોની ધર્મને વિશે અતિશય દૃઢતા, મારા વિશે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા અને અસાધારણ પતિવ્રતાની ભક્તિ જોઈને તમને નક્ષિક નિર્દોષ જોઈ અને હું તમારા ઉપર અતિશય પ્રસન્ન થયો છું. માટે લ્યો, તમને આ મૂર્તિ, રાધા કૃષ્ણની મૂર્તિ પૂજવા માટે આપું છું. માટે નિત્ય બધા ભાવથી આ મૂર્તિની પૂજા કરજો. ભગવાને મૂર્તિઓ આપી એટલે દાદા ખાચર, જીવબા, લાડુબા આદિ દાદાના પરિવારજનોએ ભગવાન શ્રી હરિ પાસેથી મૂર્તિ લીધી છે. ભગવાનની આજ્ઞા છે એટલે હે રાજન, બધા રાધા કૃષ્ણ દેવની પૂજા તો કરવા લાગ્યા, પણ આ બધાને તો પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, એમના વિશે જ પતિવ્રતાની ભક્તિ છે. એટલે રાધા કૃષ્ણની પૂજા તો કરે છે પણ એમના એમાં એમને અતિશય આનંદ અને સુખ આવતું નથી. એટલે એક દિવસ મહારાજને વાત કરી છે કે હે મહારાજ, તમે આપેલી મૂર્તિની અમે પૂજા તો કરીએ છીએ પણ અમને ઉપાસના ભક્તિ તો આપની છે, માટે અમને આ મૂર્તિમાં અતિશય આનંદ આવતો નથી. ત્યારે ભગવાન શ્રી હરિએ જાણ્યું કે લાડુબા, જીવબા, દાદા આદિકને સંતોષ થશે નહીં, એટલે પોતાની વર્ણી વેશવાળી હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ હતી એ બધાને પૂજવા માટે આપી છે. અને ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મળતા બધા હે રાજન પરા પ્રીતિથી ભગવાનની સેવા કરવા લાગ્યા છે. એમાં લાડુબા હતા, એમની ભક્તિ સર્વથી શ્રેષ્ઠ થઈ અને ભગવાન સૌથી પહેલાં લાડુબાની સેવા પૂજા જોઈને એમના ઉપર અતિશય પ્રસન્ન થયા છે. એક દિવસ લાડુબા અક્ષય ઓરડીએ મહારાજના દર્શન કરવા ગયા. લાડુબાને અંતરમાં એમ મનમાં સંકલ્પ રહ્યા કરે કે મહારાજ, જો મારો થાળ પ્રગટ પ્રમાણ જમે તો મને બહુ આનંદ આવે, પણ ભગવાન વર્ણાશ્રમના ધર્મ દૃઢપણે પાલન કરતા હતા એટલે એમના હાથનો બનાવેલો થાળ ન જમે પણ વર્ણી બનાવે એ થાળ જમે. એટલે લાડુબાને એમ થાય છે કે હું મહારાજને કયા પ્રકારે કહું કે મહારાજ તમે મારા હાથનો બનાવેલો થાળ જમો. દર્શન કરીને મહારાજ સામે હાથ જોડીને ઊભા છે ને, ભગવાન કહે છે, હે શુભાંગીની, તારો જે મનોરથ હોય એ તું મારી પાસે માગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. પણ લાડુબા ભગવાન પાસે માગી શકતા નથી. ભગવાનને કહે છે, મહારાજ આપ આવા નિયમો દ્રઢપણે પાલન કરો છો, એમાં હું કઈ રીતે આપની પાસે માગું? ભગવાન કહે છે, હે લાડુબા, તમારો સંકલ્પ હું ક્યારનો જાણું છું, પણ હે દેવી, હું અત્યારે વર્ણાશ્રમના ધર્મનું દ્રઢપણે પાલન કરું છું, એટલે વર્ણાશ્રમની મર્યાદા પ્રમાણે હું તમારું ભોજન જમી શકું નહીં. પણ મૂર્તિ રૂપે તો મને કોઈ નિયમો આડા આવતા નથી, એમાં મને કોણ ના પાડવાની છે? માટે જા, આજથી કરીને તારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈને તું પૂજામાં મને જે જે ઉપચારો ધરાવીશ ને, એ બધા જ પ્રગટ થઈને જમીશ. ભગવાને નવો ઉપાય ખોળી કાઢ્યો. મૂર્તિમાંથી પ્રગટ થાય તો કોઈ વાંધો લે, ઉલટાના રાજી થાય, અને પ્રગટ પ્રમાણ જમે તો કાંઠલો પકડે કે તમે બ્રાહ્મણ થઈને બીજાનો માંડ્યા ખાવા વટલાઈ ગયા, એમ કરીને ઉહાપો કરે. ભગવાન કહે છે, હું પ્રગટ થઈને મૂર્તિમાંથી થાળ જમીશ. લાડુબા તો ખુશખુશાલ થઈ ગયા છે. નિત્ય નવા નવા પકવાનો ફરસાણો બનાવી અને હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવે અને ભગવાન પૂજામાં પ્રગટ થાય અને પ્રેમથી થાળ જમે. જે જે ફૂલ હાર અબીલ ગુલાલ કંકુ ચંદન ભગવાનને અર્પણ કરે ને, એ બધું જ ભગવાન ગ્રહણ કરે. લાડુબાના આનંદનો પાર ન રહ્યો. ભગવાન આગળ થાળ મૂક્યો હોય ને, એ થાળ ખાલી થતો બીજાને દેખાય, પણ ભગવાન દેખાય નહીં. એટલે વાતો વહેતી થઈ કે ભાઈ, લાડુબાની પૂજામાં ભગવાન જમે છે જમે છે, એટલે બધી બાઈઓ દર્શન કરવા આવવા માંડી. એમને પણ થાળ ઓછો થતો દેખાણો. લાડુબાને પ્રાર્થના કરી, ત્યારે લાડુબાએ ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, આ બધી બાઈઓને સાક્ષાત જમતા દર્શન આપો. એટલે ભગવાને બધી બાઈઓને દર્શન કરાવ્યા. એમને દર્શન આપ્યા એટલે બાઈઓને અંતરમાં એમ થયું કે આપણા કરતા લાડુબાની ભક્તિ વિશેષ થઈ, એટલે મીઠી ઈર્ષા એમને આવી છે. પણ ઈર્ષા કેવી ખબર છે? લાડુબાની મૂર્તિ લઈ જવાની નહીં, અમારી મૂર્તિમાંથી કેમ ભગવાન ન જમે? લાડુબા જેવી ભક્તિ કરે છે એવી ભક્તિ અમે કરીએ. ઈર્ષા એવી કરવી કે આપણી ખામી આપણને દેખાય. જીવબા, પાંચુબા, નાનીબા, રાજબા, ફૂલીબા, આ બધી અમરી અમૂલા, એ બધી મનમાં વિચાર કરે છે કે આપણામાં કાંઈક કસર છે, એટલા માટે ભગવાન આપણા થાળ નથી જમતા. અને લાડુબા એ પૂર્ણ પ્રેમવાળા છે એટલે એમનો થાળ ભગવાન જમે છે. દાદા ખાચરને પણ અંતરમાં એમ થયું કે મારો થાળ ભગવાન પ્રગટ થઈને નથી જમતા, એટલે મારામાંય કાંઈક કચાશ ભક્તિમાં રહી ગઈ છે. એટલે હે રાજન, દાદા ખાચરે પણ પરાપ્રીતિથી ભગવાનની એવી અદ્ભુત સેવા કરવા માંડી કે ભગવાન પછી તો સારા આ ગઢપુરમાં દાદાના દરબારમાં રહેનારા ભક્તો અને ભક્તાણીઓ, સાંખ્યોગી બાઈઓ બધાની મૂર્તિમાંથી પ્રગટ થઈને થાળ જમવા લાગ્યા હો. ક્યારેક ક્યારેક મૂર્તિમાંથી પ્રગટ થાય અને થાળ જમે ત્યારે બધી બાઈઓને પણ અંતરમાં આનંદ થવા માંડ્યો. દાદાને પણ સુખ થયું કે મહારાજ હવે મારા ઉપર પણ અતિ પ્રસન્ન થયા છે. કેવી સરસ આ બધાએ સેવા કરતા હશે કે ભગવાન મૂર્તિમાંથી રોજ પ્રગટ થઈને એમના થાળ જમે. પણ એને ઈર્ષા કરી, પણ કેવી ઈર્ષા કરી જુઓ, કે લાડુબાને જેવું સુખ મળે છે એવું અમને મળે, લાડુબાનું છીનવાઈ જાય એવું નહીં હો. એટલે તો પ્રથમના ચોથા વચનામૃતમાં ભગવાને કહ્યું ને કે અમારા આશ્રિતોએ કોઈએ ઈર્ષા પરસ્પર ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહે છે. ભગવાન કે ઈર્ષા કરવી હોય તો નારદજીના જેવી કરવી, કે એમને તુંબરું ઉપર ઈર્ષા આવી. એટલે નારદજીને તુંબરુના જેવી ઈર્ષા કરવી કે બંને જણા ભગવાન પાસે દર્શન કરવા ગયા વૈકુંઠમાં, અને વાજિંત્ર વજાડી અને ગાવણું કર્યું ત્યારે ભગવાન તુંબરું ઉપર પ્રસન્ન થયા અને વસ્ત્ર અલંકારો ભેટ આપ્યા. એ જોઈને નારદજીને ઈર્ષા આવી કે મને પણ એવા વસ્ત્ર અલંકાર ભેટ મળે. પછી તો ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન પાસે ગાતા હવા, પણ ભગવાન પ્રસન્ન થાય નહીં. સાત મનવંતર સુધી આવી રીતે ગાન વિદ્યા શીખ્યા, શિવજી ઉપર તપ કરી અને ગાયું, તોય ભગવાન કે તમને તુંભરું ન જેવું ગાતા આવડતું નથી. પછી નારદજીને ભાન થયું કે આ તુંબરું જેવું ગાતા તો હું તુંબરું પાસે શીખીશ તો જ આવડશે. એટલે તુંબરું પાસે ગયા છે અને હાથ જોડીને કહે છે, ભલ્યા તું મને ગાન વિદ્યા શીખવાડ. તુંબરું મનમાં વિચાર કરે છે કે મારા કરતાં તો નારદજી હાથ દરજી સારું ગાય છે અને વગાડે છે, મારે એને શીખવાડવાનું હોય. નારદજી કહે છે, સાંભળ, તારી ગાન વિદ્યાથી ભગવાન પ્રસન્ન થયા અને હું ગાઉં છું પણ પ્રસન્ન થતા નથી. માટે અને એમ કહે છે કે તુંબરું જેવું તમને ગાતા આવડતું નથી, માટે તમે હવે મને શીખવાડો. તુંબરું એ પછી નારદજીને ગાન વિદ્યા ખાલી નામ માત્ર શીખવાડી, ભગવાન પાસે જાઓ હવે જઈને ગાજો. નારદજી આવીને દ્વારિકામાં દ્વારિકાધીશ પાસે ગાવણું કર્યું ત્યારે રાધા રુક્ષ્મણીજી અને શ્રીકૃષ્ણ ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા અને વસ્ત્ર અલંકારો ભેટ આપ્યા. ત્યારે નારદજીએ તુંબરું સાથેની ઈર્ષા મેલી, પણ એનું હાર્દ ભક્તો આવું છે કે નારદજીને તુંબરુંની ઈર્ષા આવી હતી, તુંબરુંનું બહુમાન થયું એ નારદજીને ન ગમ્યું. એને એમ કે મારું બહુમાન એવું થવું જોઈએ, એટલા માટે ભગવાન એના ઉપર પ્રસન્ન થતા નહોતા. અંતરમાં ઊંડે ઊંડે નારદજીને અભિમાન હતું કે હું તો બહુ સારો આર્ટિસ્ટ છું. એટલે જ્યાં સુધી એનું અભિમાન હતું ત્યાં સુધી ભગવાન એના ઉપર રીઝ્યા નહીં, કે નારદજી તો બહુ સરસ ગાતા. એટલે જ્યારે નારદજીએ તુંબરુને ગુરુ બનાવ્યા અને એની પાસેથી શીખ્યા, શીખવાનું તો ખાલી નામ માત્ર હતું, પણ ભગવાન તરત રાજી થઈ ગયા. એટલે તુંબરું પ્રત્યે એની ઈર્ષા નારદજીની રહેવા ન દીધી, એના પ્રત્યે ભગવાને નારદજીમાં આદર ભાવ પ્રગટ કર્યો કે હવે તો તુંબરું મારા ગુરુ કહેવાય. તો આમ ઈર્ષા કરે એ ભગવાનને ગમતી નથી, પણ મહારાજ કે ઈર્ષા કરવી તો એવી કરવી કે જેની ઈર્ષા આવે એના જેવા ગુણ આપણામાં આવે એવા પ્રયાસ કરવા, પણ એના ગુણો ટાળી નાખવાની ઈર્ષા કરવી નહીં. પણ જગતમાં મોટા ભાગે ઈર્ષા કરે તો કેવી કરે? આપણી લીટી ખરેખર શું કરવી જોઈએ? નાની હોય અને બીજાની લીટી મોટી હોય તો એની લીટી ભૂસી ન નખાય, એની તો એવડી ને એવડી રહેવા દેવાની, પણ આપણી લીટી એનાથી મોટી કરવી તો ઓટોમેટિક એની નાની થઈ જાય, પણ મોટા ભાગનાની વૃત્તિ એવી કે આપણી લીટી એવડી ને એવડી રાખવી ને એની ભૂસી નાખવી, એમ ન કરવું. કોમ્પિટિશન કરો જરૂર, પણ સ્પર્ધાત્મક ઈર્ષાવાળી કોમ્પિટિશન કરો, એટલે બધાને ફાયદો થાય. પણ કોકનું બગાડી અને તમારું સારું કરવાનો વિચાર ક્યારેય કરશો નહીં. એવી ઈર્ષા તો ભગવાનને ક્યારેય નથી ગમતી. તો આવી રીતે આ બધા જીવબાલ, પાંચુબા, નાનીબા, રાજબા, ફૂલીબા, અમરી, અમુલા, દાદાની મૂર્તિમાંથી પણ ભગવાન શ્રીહરિ પ્રગટ થઈ અને થાળ જમવા માંડ્યા છે. હે રાજન, ભગવાન શ્રીહરિએ આવી રીતે ભૂમંડળ ઉપર અદ્ભુત આ ભક્તિભાવ પ્રવર્તાવ્યો છે. જ્યેષ્ઠજીત રાજા કહે છે કે હે બ્રહ્મર્ષે, અદ્ભુત અને કર્ણને આનંદદાયક એવા ભગવાન શ્રીહરિના ચરિત્રોને સાંભળવામાં મને ક્યારેય તૃપ્તિ થતી નથી, કારણ કે પદે પદે ભગવાનના નવા નવા ચરિત્રો મને સાંભળવા મળે છે, એમાં અખંડ ભગવાનની સ્મૃતિ થાય છે. આપે હમણાં કહ્યું કે ભગવાન ક્યારેક વડતાલ, ક્યારેક જૂનાગઢ, ક્યારેક શ્રીનગર, એમ દેશ દેશાંતરમાં જઈ અને ઉત્સવ સમયા કરતા, એમાં વડતાલમાં ફૂલડોળનો ઉત્સવ ભગવાન શ્રીહરિએ કરેલો. એ વખતે મહારાજે મુગટ ધાર્યો હતો, તો એ સમયો ક્યારે કર્યો, કોણે મહારાજને સમયો કરવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શ્રીહરિએ ત્યાં કેવો ઉત્સવ કર્યો, એ અદ્ભુત ચરિત્ર આપ મને સંભળાવવાને યોગ્ય છો. વ્યાપકેશ મુનિ રાજાનો આવો પૂછેલો પ્રશ્ન સાંભળી અને અતિશય રાજી થયા છે અને કહે છે કે હે રાજન, તમે પૂછેલું ઘણું ઉત્તમ છે, તમારી બુદ્ધિ નિશ્ચય અતિશય નિર્મળ છે, માટે હું ભગવાનના બધા ચરિત્રો વિસ્તારથી તો હે રાજન કહેવા સમર્થ નથી, પણ સંક્ષેપથી તમને કહીશ. તો એમાં પહેલાં હું તમને આ વડતાલનો ફૂલઢોળનો ઉત્સવ છે એની ચરિત્રની કથા સંભળાવું છું. વ્યાપકેશ મુનિ કહે છે હે રાજન, માઘ માસની પૂર્ણિમાએ વડતાલથી કુબેર પટેલ અને જોબન પગીએ પ્રેરેલા સુંદર પગી નામના ભક્ત હતા, એ દૂત બની અને વડતાલથી નીકળી અને ગઢપુર શ્રીજી મહારાજના દર્શને આવ્યા છે. ભગવાને આવેલા દૂતનું સ્વાગત કર્યું છે અને જમાડ્યા પછી સભામાં આવી અને દૂતે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, જોબન પગી અને કુબેર પટેલ આદિ વડતાલવાસી સર્વ ભક્તો છે, એ વડતાલમાં આપ પધારી અને ફૂલદોળનો ઉત્સવ કરો એવી અંતરમાં ઈચ્છા ધરાવે છે, તો સત્ય સંકલ્પ એવા હે મહારાજ, તમે ભક્તોના મનોરથો સંકલ્પો પૂર્ણ કરવાને યોગ્ય છો. વ્યાપકેશ મુનિ કહે છે હે રાજન, દૂતનું આવું વિનય નમ્ર વચન સાંભળી અને ભગવાન શ્રીહરિ રાજી થયા છે. ભગવાન કહે છે હે દૂત, તમે વડતાલ પધારો અને સમયની તૈયારી કરવાનું જોબન ભક્તને કહો, અમે નીકળી અને આવતીકાલે દુર્ગપુરીથી ગઢપુર વડતાલ તરફ પ્રયાણ કરીશું. આ બાજુ જે સુંદર પગી હતા એ વડતાલ પહોંચ્યા છે અને જોબન પગી અને કુબેર પટેલને વાત કરી ભગવાન શ્રી હરિ સંમત થયા છે. અને આવતીકાલે નીકળી અને આ બાજુ આવવા માટે પ્રયાણ કરશે. ત્યારે જોબન પગીની બધા ખૂબ ખૂબ રાજી થઈ ગયા. દેશ દેશાંતરમાં કંકોત્રીઓ મોકલી છે કે શ્રીજી મહારાજ વડતાલમાં ફૂલડોળનો ઉત્સવ કરવા પધારવાના છે. હે રાજન, જ્યાં જ્યાં કંકોત્રીઓ મળીને લોકો ગાંડા ઘેલા થઈ ગયા. કામકાજ છોડી ભગવાન માટે ભેદ સોગાતો, વાટ ખર્ચી અને ટીમણ વસ્ત્ર અલંકારો જે મહારાજ માટે બનાવી રાખ્યા હતા એના પોટલા બાંધી બાંધી અને ગ્રહસ્થો પણ ચાલી નીકળ્યા. સંતો પણ હે રાજન ભગવાન શ્રી હરિના સમાચાર મળતા વડતાલ તરફ ચાલી નીકળ્યા છે. ઘરી ભક્તો કહે છે, સ્વામી રોકાવો આવતીકાલે. સંતો કહે છે, આવું હોય તો આવજો, અમે તો આ ચાલ્યા, હવે અમે રોકાવાના નથી, મહારાજ પધારવાના છે માટે અમે તો જાશું. આવી રીતે બધા ચાલવા લાગ્યા. હે રાજન, કેટલાય ભગવાનના પાકા સત્સંગીઓ હતા તો કેટલાય સત્સંગી નહોતા એવા આ સમયમાં આવ્યા હતા. એની પાછળનું એક ગૂઢ રહસ્ય હતું. જેનો દીકરો પાકો સત્સંગી હતો એના બાપાને મનમાં ટેન્શન હતું કે આ છોરો ત્યાં જશે તો સાધુ થઈને રોકાઈ જશે, એટલે એને લેવા માટે સમયમાં આવ્યા હતા. કોઈક સ્ત્રી સત્સંગી નહોતી એને ધણી ત્યાં સાધુ ન થઈ જાય ટેન્શન હતું, એટલે ભેગી સમયો કરવા આવી હતી. કોઈ બાઈ સત્સંગી હતા એના ધણી પણ કુસંગી હોવા છતાંય ભેગા ચાલ્યા કે રખે અને મારી ઘરવાળીને ઉપદેશ લાગી જાય ને સાંખ્યોગી થઈ જાય ને રોકાઈ જાય. તો એમ કોકના બાપા હતા સત્સંગી તો દીકરાઓ એમને ત્યાં રોકાઈ ના જાય એટલા માટે લેવા માટે ભેગા આવ્યા છે. એવી રીતે આ બધાએ વડીલો, બાળકો, સ્ત્રીઓ અને યુવાનો આધેડ વયને બધા ચાલવા લાગ્યા. પણ વડીલો તો ચાલવામાં ધીમી ચાલે, એટલે યુવાનીઓ કહે છે, દાદા તમે પાછા વળી જાઓ, તમે અમારી હારે ચાલી ન શકો, તમે ઘરે રહેજો, ઘર સાચવો, અમે બધા જાશું. એટલે વડીલોને એમ થયું કે આ તો એટલે આપણને દર્શનથી વંચિત રાખશે. હે રાજન, વડીલો ઉતાવળા ફૂંફાળા મારતા પણ યુવાનોથી આગળ ભગવાનના દર્શન માટે દોડવા લાગ્યા છે. બાળકો પણ ખેલકૂદ કરતા અને કીર્તન ભજન કરતા ધીમા ધીમા ચાલતા હતા. એના મા બાપ કહે છે, છોકરાઓ તમે આમ ચાલો તો મોડું થાય, માટે તમે ઘરે રોકાવો. એટલે છોકરાઓ એના મા બાપને કહે છે, અમે કાંઈ મોડા નથી. એટલે બાળકો હતા એ એના માતા પિતાથી પણ આગળ ધૂન બોલાવતા એ રાજન ચાલવા લાગ્યા છે. ત્રણ દિની બે દિની વાર હતી ત્યાં વડતાલની અંદર. એટલી બધી મેદની હે રાજન આવી ગઈ કે પાંચ પાંચ કોષ સુધી આમ દશે ચારે આઠે દિશાની અંદર લોકોએ નદી, તળાવ, ખેતરના શેઢે, વૃક્ષની છાયાઓમાં ઉતારા રસ્તા ઉપર બધે કર્યા છે. આ બાજુ ભગવાન શ્રી હરિ સમયો કરવા પધાર છે, એટલે અત્યારે જ્ઞાનબાગમાં છે એ સંતકુંડ અને હરિકુંડનું નિર્માણ કરાયું છે. મોટા મોટા પાત્રો રંગ ઉકાળવા માટે મંગાવ્યા છે અને ગુલાલ ભેગો કરવા માટે, અબીલ ગુલાલ લેવા માટે જોબન પગી ગાડાઓ લઈને નીકળે છે અને ગામડે જાય. કારણ કે વડતાલ તો નાનકડું ગામ, હવે એમાંથી ગુલાલ મળીને કેટલો મળે, બે ચાર પાંચ દસ મણ મળે. એટલે બાજુમાં બોરસદ ને બાકરોલ ને જે બધા ગામમાં જાય, જઈને જોબન પગી વાત કરે કે જય સ્વામિનારાયણ ભગત, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, પધારો પધારો, જોબન પગી પધારો, જોબન ભગતને તો બેસવા ગાદી આપી દે. પછી કહે છે બોલો શું જોઈએ? ત્યારે કહે છે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં સમયો કરવા માટે પધારે છે અને ગુલાલ લેવા આવ્યા છે. કેટલો જોઈએ? અરે એ કે જેટલો હોય એટલો ખરીદવાનો છે. ઘણો છે, તમે તમારે બોલો ને. અરે બધોય જોઈએ છે. જોબન પગી કે ભાવ શું? તો કે ભાવ કંઈ નહીં, મફત લઈ જાઓ. જોબન પગી કે ના હો, હું ગુલાલ મફત લઈ જાઉં તો મહારાજ મારા ગુલાલ ઉડાડે નહીં, સમયોય ન કરે. પેલા બધા દુકાનદારો ઠક્કર ને વાણિયાઓ કહે છે જોબન ભગત, આમ તો આવતા તો દુકાનમાં કેશ સાથે બધું ઉપાડી જતા હતા, કાંઈ રહેવા દેતા નહોતા. એના બદલે હવે તો તમે ભગવાન માટે ગુલાલ લેવા આવ્યા છો અને પ્રેમથી માગો છો, તો અમે ભગવાન માટે કેમ ના આપીએ? જાઓ ભગવાન સ્વામિનારાયણને કહેજો કે બધા દુકાનદારોએ રાજીપે ગુલાલ ઉડાડવા આપ્યો છે, મફત તમારે ન જોતો હોય તો ભગવાનને કહેજો આશીર્વાદ આપે અને સમય એનો પ્રસાદ પહોંચાડજો. આના બદલામાં પણ પૈસા તો જોબનભાઈ અમે નહીં લઈએ. હે રાજન, આમ જ્યાં જ્યાં જોબન પગી ગુલાલ અબીલ લેવા ગયા ને કંકુ, એમને એમ ગાડા ભરાવી ભરાવીને પેલા દુકાનદારો કહે છે અમારા જ ગાડા તમે કયો ત્યાં ઠલવી જશે. અને ગાડા ભરી ભરીને માંડા જ્ઞાનબાગમાં ઠલવાવા હો. કેટલો ગુલાલ ખબર છે? 1200 મણ ગુલાલ ભેગો કર્યો જોબન પગીએ. ગુલાલનો એક પર્વત થઈ ગયો, એટલો મોટો ઢગલો જોબન પગીએ ગુલાલનો ભેગો કર્યો છે. મોટા મોટા પાત્રો લાવી અને કેસુડાના ઉકાળવા માટે શહેરમાંથી લાવીને ભેગા કર્યા છે. આ બાજુ હે રાજન ભગવાન શ્રી હરિ પણ સુદ પક્ષની અંદર ફાગણ મહિનાના પડવાના દિવસે દુર્ગપુરીથી ચાલવા માટે તૈયાર થયા છે. સંતો વર્ણિયો પાર્ષદો અને સાંખ્યોગી બાઈઓ સુધા ભગવાનને કહે છે મહારાજ સમયમાં અમે હાલવાના છીએ. ભગવાન કહે છે વાંધો નહીં પધારો, વડતાલ તો ગામડું છે એટલે કોઈને વાંધો આવશે નહીં. દાદા ખાચર તૈયાર થયા. મહારાજ કહે છે દાદા તારે આવવાનું નથી. અરે મહારાજ આપ આવો, મોટો સમયો કરો ને હું રહી જઉં. ભગવાન કહે છે દાદા આ બધા ચાલે છે એટલે તારે ગઢડાની રક્ષા કરવા માટે અહીં રહેવાનું છે. મહારાજ આપના દર્શન વિના હું નહીં રહી શકું. ભગવાન કહે જા, એક મહિનો પૂરો થતા થતા હું પાછો ગઢડા આવીને તને દર્શન આપીશ, પણ દાદા તારે આવવાનું નથી. ભગવાનની આજ્ઞા થઈ એટલે એકલા દાદા ખાચર ત્યાં રોકાણા છે અને બીજા બધાએ સમયો કરવા માટે દાદાના પરિવારના ગયા છે. હે રાજન, રસ્તે શ્રીજી મહારાજને આવતા જોઈ અને બીજા જે ગામડાના લોકો હતા એ ભગવાનનું દોડીને આવીને સ્વાગત કરે. ઘણાએ તો ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ બધા જમીન જાઓ, ભગવાન જમવા ન રોકાય ને તો પછી સુખડી બનાવી રાખી હોય, બબે ચાર ચાર પાંચ પાંચ માણ. એ સુખડીના એક એક લાડુ ભગવાનને કહે છે મહારાજ આ બધાને વેચો અને પાણી પાણી નીકળો. બસ મહારાજ ઉતાવળ હોય તો અમે આગ્રહ નહીં કરીએ, અમે રેડી જ છીએ, તમારી સાથે જ ચાલવાના છીએ. એમ ભગવાનને સંતો વર્ણિયોને પ્રસાદ આપી અને એના ભેગા જોઈન્ટ થઈ જાય. કોઈકે મોતિયા લાડુ બનાવીને રાખ્યા હોય, કોઈએ પેંડા બનાવીને રાખ્યા હોય, કોઈક તો વળી ટિફિન તૈયાર કરીને આપે કે લ્યો મહારાજ આ ભાતું. રસ્તામાં બધાને એક એક કોથળીઓ આપી દો, મુષ્ટિમણ કરવા બેસો ત્યારે બધાને જમાડજો. એવી રીતે એ વખતે હોટલો નહોતી, પણ આવા બધા ભક્તો એટલા પ્રેમી હતા કે સમય એના રૂટ ઉપર આવતા ગામડાવાળા છે એને સમાચાર મળે એટલે આવી ટિફિનની વ્યવસ્થા કહેતા, નાસ્તા પાણીની ટીમણની વ્યવસ્થા કરી રાખતા. અને ભગવાન સંતો વર્ણિયો પાર્ષદો અને લાખો સત્સંગીઓની સાથે ચાલતા એ રાજન સાબરમતી નદીને ઉતરી અને ચરોતર પ્રદેશને વિશે પ્રવેશ કરે છે. કેવો રમણીય આ પ્રદેશ છે. પ્રતિસ્થલમ સ્થિતૈર્મિષ્ટ દકૈહિ પ્રીતે કરો નૃણાં મંદિરાણિ હરૈર્યત્ર નુગ્રામે નુપુરેંગ ચ.